એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે ડિજિટલ દુનિયાના એક એવા પાસા પર વાત કરીશું જે આપણા બધાના જીવનનો ભાગ બની ગયો છે, એટલે કે ઇન્ટરનેટ મીમ્સ.
હા, મીમ્સ. રોજે રોજ આપણે કેટલાય મીમ્સ જોઈએ છીએ, શેર કરીએ છીએ, ક્યારેક હસીએ, ક્યારેક વિચારમાં પડી જઈએ.
બરાબર. પણ આ મીમ્સ ખરેખર છે શું? ખાલી હસવા માટેની તસવીરો કે પછી એનાથી કંઈક વધારે? આ સમજવા માટે આજે આપણે લિમોર શિફમેનના બહુ જ જાણીતા પુસ્તક મીમ્સ ઇન ડિજિટલ કલ્ચરના સારાંશના આધારે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
બિલકુલ. અને આ બહુ જ જરૂરી વિષય છે, કારણ કે ઘણા લોકો હજી પણ મીમ્સને ખાલી એમને એમ ટાઈમ પાસ જ સમજે છે. પણ શિફમેનનું પુસ્તક બતાવે છે કે આ નાની દેખાતી વસ્તુઓ આપણી સંસ્કૃતિ, સમાજ, અરે રાજકારણને પણ કેવી રીતે ઘડી રહી છે.
એમને તો મીમ્સને ડિજિટલ લોકસાહિત્ય કયા છે, ખરું ને?
હા, 21મી સદીનું ડિજિટલ લોકસાહિત્ય આ શબ્દ જ એની ગંભીરતા બતાવે છે.
તો આજની આપણી આ ગહેન ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે શિફમેન મીમ્સને આટલું મહત્વ કેમ આપે છે, એની ભૂમિકા શું છે અને પુસ્તકનો મૂળ ઉદ્દેશ્ય શું છે. આપણે બે મુખ્ય સારાંશ સ્ત્રોતોમાં ઉપયોગ કરી રહ્યા છીએ, તો ચાલો શરૂ કરીએ.
શરૂઆત કરીએ લેખકથી. લિમોર શિફમેન.
હા, કોણ છે
એ? જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં કમ્યુનિકેશન અને જર્નાલિઝમના પ્રોફેસર છે. એમનું કામ મુખ્યત્વે ડિજિટલ મીડિયા, પોપ્યુલર કલ્ચર અને ઓનલાઈન કોમ્યુનિકેશન પર કેન્દ્રિત છે, એટલે આ વિષયના એ નિષ્ણાત ગણાય.
પણ એમના અભિગમમાં એવું તો શું ખાસ હતું? કારણ કે જ્યારે એમણે શરૂ કર્યું હશે ત્યારે તો મીમ્સ પર કદાચ કોઈ શૈક્ષણિક સંશોધન કરતું જ નહીં હોય, ખરું ને?
સાચી વાત છે. શિફમેનની વિશિષ્ટતા એ જ હતી કે એમણે મીમ્સને ગંભીરતાથી લીધા. જે વસ્તુને લોકો ખાલી મજાક ગણતા હતા તેને એમણે એકેડેમિક લેન્સથી જોવાનું શરૂ કર્યું, એટલે કે સંચાર સિદ્ધાંતો, સમાજશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર.
અચ્છા, એટલે બહુ બધા અલગ અલગ વિષયોના દૃષ્ટિકોણથી એને તપાસ્યા.
બરાબર. એમનો અભિગમ આંતરશાખાકીય હતો. એમણે સમજાવ્યું કે મીમ્સ ખાલી ચિત્રો કે વિડીયો નથી, પણ એ સાંસ્કૃતિક સંદેશા છે, સામાજિક વ્યવહારનું એક સ્વરૂપ છે. અને એમણે ખાલી એક સંસ્કૃતિ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જુદી જુદી ભાષાઓમાં મીમ્સ કેવી રીતે કામ કરે છે એનો અભ્યાસ કર્યો, એટલે જ મીમ સ્ટડીઝને એક દિશા મળી.
એટલે એમણે આખા વિષયને એક શૈક્ષણિક ઓળખ અપાવી. સરસ. તો હવે પુસ્તક પર આવીએ. મુખ્ય વિચાર શું છે આ પુસ્તકનો? શિફમેન શું કહેવા માગે છે?
પુસ્તકનો મૂળ તર્ક, એટલે કે સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ, એ છે કે ઇન્ટરનેટ મીમ્સ ખાલી ડિજિટલ જોક્સ નથી, એનાથી કંઈક વધુ છે. એ આપણા સમયની સહભાગી સંસ્કૃતિ, એટલે કે પાર્ટિસિપેટરી કલ્ચર, નું એક શક્તિશાળી નવું સ્વરૂપ છે.
સહભાગી સંસ્કૃતિ એટલે?
એટલે એવી સંસ્કૃતિ જ્યાં લોકો ખાલી કન્ટેન્ટ જુએ નહીં પણ બનાવે પણ ખરા, શેર કરે, એમાં ફેરફાર કરે. શિફમેન પુસ્તકમાં મૂળભૂત પ્રશ્ન પૂછે છે, આ ઇન્ટરનેટ મીમ્સ છે શું અને આટલા મહત્વના કેમ છે? પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય આ પ્રશ્નોનો ઊંડાણપૂર્વક જવાબ આપવાનો અને મીમ્સને સમજવા માટે એક ફ્રેમવર્ક આપવાનો છે.
ઓકે, અને એમનો જવાબ શું છે? સામાન્ય રીતે આપણે મીમ એટલે કોઈ એક ફોટો કે વિડીયો જે બહુ વાયરલ થાય એવું સમજીએ છીએ, પણ શિફમેન આનાથી આગળ જુએ છે.
હા, બિલકુલ. શિફમેન કહે છે કે મીમની ખરી શક્તિ કોઈ એક વાયરલ આઇટમમાં નથી. એ તો ઠીક છે, પણ ખરી શક્તિ એ પ્રક્રિયામાં છે જેમાં હજારો લાખો લોકો એની નકલ કરે છે, એને રિમિક્સ કરે છે, પોતાના સંદર્ભમાં એને બદલે છે, એમાં કંઈક નવું ઉમેરે છે.
અચ્છા, એટલે એ એક સામૂહિક અને સર્જનાત્મક પ્રક્રિયા છે.
બરાબર. કલેક્ટિવ, ક્યુમ્યુલેટિવ એન્ડ ક્રિએટિવ પ્રોસેસ, એટલે જે મીમ્સને ડિજિટલ લોકસાહિત્ય કહે છે.
ડિજિટલ લોકસાહિત્ય, આ સરખામણી ખરેખર રસપ્રદ છે, પણ શું એ થોડું વધારે પડતું નથી? શું મીમ્સ ખરેખર લોકસાહિત્ય જેટલા ગંભીર કે ટકી રહે એવા છે?
સારો સવાલ છે. શિફમેન દલીલ કરે છે કે જેમ જૂના સમયમાં વાર્તાઓ હતા, કહેવતો હતા, ગીતો હતા, જે સમાજના મૂલ્યો, એમના ડર, એમની આશાઓ વ્યક્ત કરતા હતા અને પેઢી દર પેઢી ચાલતા હતા, ભલે થોડા બદલાતા જાય.
હા, જેમ આપણી લોકવાર્તાઓ.
બરાબર એ જ રીતે શિફમેન કહે છે કે આજના ડિજિટલ યુગમાં મીમ્સ આ જ ભૂમિકા ભજવી રહ્યા છે. એ આપણા સમયની સામૂહિક અભિવ્યક્તિ છે. ફરક એટલો છે કે એ ઇન્ટરનેટની ઝડપે ફેલાય છે અને બદલાય છે. પુસ્તક આપણને મીમની વ્યાખ્યાથી શરૂ કરીને એ કેમ ફેલાય છે, એના પ્રકારો કયા છે અને છેવટે સમાજ અને રાજકારણ પર એની શું અસર છે ત્યાં સુધી લઈ જાય છે. એટલે કે મીમ્સ શું છે અને શું કરે છે એ સમજાવવાનો એક સારો પ્રયાસ છે.
ચાલો તો આને થોડું વધારે ઊંડાણથી સમજીએ. શિફમેને મીમની જે વ્યાખ્યા આપી એમાં શું અલગ છે? તમે કહ્યું કે એ ખાલી વાયરલ વસ્તુ નથી.
હા, શિફમેન માટે મીમ એ કોઈ એક વસ્તુ, સિંગલ આઇટમ નથી, પણ ડિજિટલ વસ્તુઓનો એક સમૂહ છે. અને આ સમૂહની દરેક વસ્તુમાં ત્રણ બાબતો સામાન્ય હોય છે.
ત્રણ બાબતો કઈ કઈ?
પહેલું, સામગ્રી, એટલે કે મીમ શું કહેવા માગે છે, એનો વિચાર કે સંદેશો શું છે. જેમ કે પેલું સક્સેસ કિડવાળું મીમ છે, એમાં રોજિંદા જીવનની નાની નાની જીતનો જે ભાવ છે એ એની સામગ્રી છે.
ઓકે, બીજું
કે મીમ દેખાય છે કેવું, એનું માળખું શું છે. જેમ કે કોઈ ચોક્કસ ફોટો ટેમ્પલેટ જેના પર ઉપર નીચે ટેક્સ્ટ લખ્યું હોય એ ઇમેજ માઇક્રોનું સ્વરૂપ થયું, અથવા કોઈ ચોક્કસ ડાન્સ સ્ટેપ, અથવા તો કોઈ વાક્ય બોલવાની ખાસ રીત, આ સ્વરૂપની જ લોકો નકલ કરે છે.
અને ત્રીજું?
ત્રીજું છે અભિગમ, સ્ટાન્સ, એટલે કે જે વ્યક્તિ મીમ બનાવે છે કે શેર કરે છે એનો સૂર કેવો છે, એનું વલણ શું છે. એ રમૂજી હોઈ શકે, વ્યંગાત્મક, ટીકાત્મક, સમર્થન કરતું, ઉદાસ પણ હોઈ શકે. દાખલા તરીકે કોઈ રાજકીય ઘટના પર બનેલું મીમ શેર કરવું એ કદાચ વિરોધનો અથવા તો મજાકનો અભિગમ બતાવે છે.
અચ્છા, એટલે પેલો ચાર્લી બીટ માય ફિંગર વિડીયો વાયરલ થયો એ પોતે મીમ નથી, પણ જ્યારે લોકો એના જેવા બીજા વિડીયો, ફોટા, જોક્સ બનાવવા માંડા ત્યારે એ મીમ બન્યું. કારણ કે હવે સામગ્રી, સ્વરૂપ અને કદાચ રમૂજના અભિગમ સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓનો સમૂહ બની ગયો.
બિલકુલ સાચું સમજ્યા. આ ત્રણ વસ્તુઓ, સામગ્રી, સ્વરૂપ, અભિગમ, આ શિફમેનનું મોડેલ છે અને એ મીમ્સને સમજવાની ચાવી છે. એ સમજાવે છે કે મીમ ખાલી ફેલાતું નથી, પણ ફેલાતી વખતે બદલાય છે, વિકસે છે.
બહુ રસપ્રદ. હવે એ સમજીએ કે કયા કારણોસર અમુક મીમ્સ આટલા સફળ થાય છે, કેમ અમુક જ ફોટા કે વિચારો મીમ બનીને વાયરલ થઈ જાય છે.
હા, આ માટે શિફમેન મીમેટિક લોજિકના પરિમાણો, ડાયમેન્શન્સ ઓફ મીમેટિક લોજિકની વાત કરે છે. એટલે કે એવા કયા ગુણધર્મો છે જે કોઈ કન્ટેન્ટને મીમ બનવામાં મદદ કરે છે. એમાંના કેટલાક મુખ્ય છે.
જેમ કે
સૌથી પહેલું અને દેખીતું છે રમૂજ. હસવાની વાત જલ્દી ફેલાય અને ઘણીવાર કોઈ ગંભીર વાત કહેવી હોય તો પણ રમૂજનો સહારો લેવાય છે, ખરું ને?
હા, એ તો છે જ. બીજું,
સરળતા. જે મીમ સમજવામાં અને બનાવવામાં સહેલું હોય એની નકલ કરવી સહેલી બને એટલે એ વધુ ફેલાય. પછી પુનરાવર્તન. એક જ ફોર્મેટ વારંવાર વપરાય પણ દરેક વખતે થોડું અલગ હોય. પછી આકર્ષક સામગ્રી, જેમ કે બિલાડીઓ. કેટલા બધા મીમ્સ બિલાડીઓ પર છે, અથવા કોઈ રમૂજી ચહેરો, કંઈક અણધાર્યું. અને સૌથી અગત્યનું, સહભાગિતા. સારા મીમ્સ લોકોને ખાલી જોવા નહીં પણ પોતાનું વર્ઝન બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
અચ્છા, એટલે એ લોકોને ઇન્વોલ્વ કરે છે.
હા, અને શિફમેન એક રસપ્રદ મુદ્દો પણ નોંધે છે, ખામીયુક્ત પુરુષત્વની મજાક. ઘણા લોકપ્રિય મીમ્સ પરંપરાગત પુરુષાર્થની જે ધારણાઓ છે એની મજાક ઉડાવે છે. અને છેલ્લે આંતરપાઠ્યતા, એટલે કે બીજા મીમ્સ, ફિલ્મો, સમાચારો, પોપ કલ્ચરના સંદર્ભો વાપરવા. આનાથી જે લોકો એ સંદર્ભ સમજે છે એમની વચ્ચે એક ખાસ કનેક્શન બને છે.
આ સહભાગિતાવાળો મુદ્દો ખરેખર બહુ મહત્વનો છે. મીમ્સ ખાલી કન્ટેન્ટ નથી પણ એક પ્રવૃત્તિ છે, લોકો એમાં ભાગ લે છે. પણ શું બધા મીમ્સ સરખા હોય છે? પુસ્તક એમના પ્રકારો, એમની શૈલીઓ વિશે શું કહે છે?
ના, બિલકુલ નહીં. શિફમેન અલગ અલગ મિમેટિક શૈલીઓ, મિમેટિક જોનરેઝનું વિશ્લેષણ કરે છે. એ સમજાવે છે કે મીમ્સ કેવી રીતે જુદા જુદા સ્વરૂપ લે છે અને દરેક સ્વરૂપનો પોતાનો અર્થ હોય છે.
દાખલા તરીકે,
એક ફિક્સ્ડ ફોટો હોય અને એના પર ઉપર નીચે લખાણ હોય. આપણે ત્યાં પણ કેટલાય ફિલ્મી કેરેક્ટરના ફોટા પર જોક્સ બને છે ને, એ આ જ પ્રકાર છે.
હા બરાબર, બાબુ ભૈયા કે જેઠાલાલવાળા.
હા, પછી છે ફોટો ફેડ્સ, જેમ કે પ્લેન્કિંગ, જેમાં લોકો અલગ અલગ જગ્યાએ સપાટ સૂઈને ફોટા પડાવતા હતા. આમાં શારીરિક ભાગીદારી હતી.
હા હા, યાદ આવ્યું, બહુ ચાલ્યું હતું એ.
પછી રિએક્શન ફોટોશોપ્સ, જેમ કે પેલો અમેરિકાનો પેપર સ્પ્રેઇંગ કોપનો કિસ્સો, એમાં એક પોલીસ ઓફિસરનો ફોટો લઈને એને હજારો અલગ અલગ જગ્યાએ ફોટોશોપ કરીને મૂકવામાં આવ્યો. આનો ઉપયોગ મોટે ભાગે રાજકીય ટીકા કે વ્યંગ માટે થાય છે.
હો એમ, અને પેલું લિપસિંક અને ડાન્સ.
હા, લિપસિંક અને ડાન્સ મીમ્સ, જેમ કે હાર્લેમ શેક હતું કે અત્યારે રીલ્સ પર જે ટ્રેન્ડ ચાલે છે, એમાં લોકો કોઈ ઓડિયો કે ગીત પર પોતાની રીતે ડાન્સ કે અભિનય કરીને વિડીયો બનાવે છે. દરેક શૈલીની પોતાની ખાસિયત છે.
આ વિવિધતા જ બતાવે છે કે મીમ્સ કેટલા જીવંત છે. પણ આ બધી ઓનલાઈન ધમાલની આપણા સમાજ પર, આપણી રાજકીય ચર્ચાઓ પર શું અસર થાય છે? શું આ ખાલી મનોરંજન જ છે કે પછી?
શિફમેન માટે આ જ મુખ્ય પ્રશ્ન છે. પુસ્તકનો મોટો હિસ્સો મીમ્સની સામાજિક અસર પર જ છે. એમની મુખ્ય દલીલ એ છે કે મીમ્સ હવે ખાલી મજાક નથી રહ્યા, એ જાહેર ચર્ચા અને રાજકારણમાં સામાન્ય માણસની ભાગીદારીનું એક બહુ શક્તિશાળી સાધન બની ગયા છે.
કેવી રીતે?
એમણે પેલું પેપર સ્પ્રેઇંગ કોપનું ઉદાહરણ આપ્યું. એક બહુ ગંભીર ઘટના હતી, પોલીસની બર્બરતા દેખાડતી, પણ લોકોએ એ ફોટાનો ઉપયોગ રમૂજ અને વ્યંગ સાથે કર્યો, સત્તાની ટીકા કરવા માટે, અને એ સંદેશો બહુ ઝડપથી ફેલાયો.
અને પેલું વી આર ધ 99%નું પણ કહ્યું હતું તમે.
હા, એ પણ એટલું જ મહત્વનું. ઓક્યુપાય વોલ સ્ટ્રીટ ચળવળમાંથી એ આવ્યું. એણે લોકોને પોતાની આર્થિક તકલીફોની વાર્તાઓ કહેવા માટે એક સરળ ફોર્મેટ આપ્યું, કાગળ પર લખીને ફોટો પાડવાનો. આનાથી એક સામૂહિક અવાજ બન્યો, એક ઓળખ બની. જો કે શિફમેન એ પણ માને છે કે મીમ્સ ક્યારેક જટિલ મુદ્દાઓનું બહુ સરળીકરણ કરી નાખે છે, જે ગેરસમજ પણ ઊભી કરી શકે. અને હા, એ ધ્યાનની અર્થવ્યવસ્થા, ઇકોનોમી ઓફ અટેન્શનમાં મીમ્સની ભૂમિકા વિશે પણ વાત કરે છે. કેવી રીતે બ્રાન્ડ્સ, કંપનીઓ, રાજકીય પક્ષો મીમ્સનો ઉપયોગ માર્કેટિંગ માટે કરવા જાય છે.
પણ જો એ અસલી ન લાગે તો લોકો તરત પકડી પાડે છે.
બરાબર, અધિકૃતતા બહુ મહત્વની છે.
ચાલો હવે આખા પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ટૂંકમાં જોઈએ. પહેલો સંદેશ તો એ જ લાગે છે કે મીમ્સ ખાલી વાયરલ કન્ટેન્ટ નથી, પણ સહભાગી સંસ્કૃતિ છે. આ તો આપણે રોજ અનુભવીએ છીએ.
હા, વોટ્સએપ ગ્રુપમાં કોઈ જોક આવે, એને થોડો બદલીને આગળ મોકલીએ, કોઈના સ્ટેટસ પર કંઈક રમૂજી લખીએ, આ બધું જ એ સહભાગીતા છે. બીજો મુખ્ય સંદેશ એ છે કે મીમ્સ જાહેર અને રાજકીય ચર્ચાનું નવું તળિયાનું સ્વરૂપ છે.
હા, ગ્રાસરૂટ લેવલનું, સામાન્ય માણસનો અવાજ. આપણે ત્યાં પણ ચૂંટણીઓ વખતે કે કોઈ મોટા મુદ્દા પર મીમ્સનો કેવો વરસાદ વરસે છે. એક ઓળખ, આપણે કેવા મીમ્સ શેર કરીએ છીએ એના પરથી આપણી પસંદગી ખબર પડે, અને આપણે કયા ગ્રુપનું ભાગ છીએ એ પણ દેખાય. જેમ કે અમદાવાદીઓના પોતાના મીમ્સ હોય, સુરતીઓના પોતાના હોય.
સાચી વાત. પાંચમો, જે આપણે શરૂઆતમાં કહ્યું, 21મી સદીનું ડિજિટલ લોકસાહિત્ય, જેમ પહેલાં કહેવતો અને વાર્તાઓ હતી, એમ હવે મીમ્સ છે, જે આપણા સમયના મૂલ્યો અને ચિંતાઓ વ્યક્ત કરે છે.
અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો,
અધિકૃતતા અને વ્યાપારીકરણ વચ્ચેનો તણાવ. જ્યારે કોઈ બ્રાન્ડ કે નેતા જાણી જોઈને મીમ બનાવવા જાય, ત્યારે ઘણીવાર ઊંધું પડે છે. લોકોને યુઝર દ્વારા સહેજ રીતે બનેલા મીમ્સ જજ સાચા લાગે છે.
બહુ સરસ. પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. એવા કેટલાક મુખ્ય વિચારો કયા ગણાવી શકાય?
પહેલો તો એની વ્યાખ્યા જ છે જે આપણે ચર્ચી. ઇન્ટરનેટ મીમ એ કોઈ એક ટેક્સ્ટ નથી, પણ સામગ્રી, સ્વરૂપ અને અભિગમની સમાનતા ધરાવતી ડિજિટલ વસ્તુઓનો સમૂહ છે, જે ઘણા વપરાશકર્તાઓ દ્વારા ફેલાવાય, નકલ કરાય અને બદલાય છે. આ મીમ અને વાયરલ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
બીજો, પેલો લોકસાહિત્યવાળો વિચાર, મીમ્સને આધુનિક લોકસાહિત્ય તરીકે જોવા જોઈએ, સામૂહિક સાંસ્કૃતિક અભિવ્યક્તિનું 21મી સદીનું સ્વરૂપ. આ મીમ્સને એક મોટો સાંસ્કૃતિક દરજ્જો આપે છે.
અને રમૂજ વિશેનો આ મુદ્દો, મીમ્સમાં રહેલી રમૂજ ખાલી મનોરંજન નથી, એ સામાજિક ટીકા કરવા, સત્તાને પડકારવા માટેનું એક વ્યૂહાત્મક સાધન છે. એટલે કે હસવા પાછળ પણ હેતુ હોય છે.
અને છેલ્લે, સહભાગિતા પર ભાર મૂકતો વિચાર. મીમની સફળતા એનાથી નથી મપાતી કે કેટલા લોકો એને જુએ છે, પણ એનાથી મપાય છે કે કેટલા લોકો એનું પોતાનું વર્ઝન બનાવવા પ્રેરાય છે. આ ખરેખર ડિજિટલ યુગની સફળતાની નવી વ્યાખ્યા છે.
અને આ બધા વિચારો ખાલી થિયરી નથી, એનો વ્યવહાર ઉપયોગ પણ છે. જેમ કે માર્કેટિંગ અને કોમ્યુનિકેશનવાળા લોકો માટે એમને સમજવું જોઈએ કે ખાલી વાયરલ થાય એવું કંઈક બનાવવા કરતાં એવું બનાવો જેમાં લોકો ભાગ લે, રિમિક્સ કરે અને અસલી લાગવું જોઈએ.
હા, પેલું કોર્પોરેટ મીમ જેવું ન લાગવું જોઈએ. એ જ રીતે રાજકીય વિશ્લેષકો, પત્રકારો, કાર્યકરો માટે પણ મીમ્સ ઉપયોગી છે. જાહેર મિજાજ સમજવા માટે, લોકો શું વિચારી રહ્યા છે એ જાણવા માટે અને પોતાની વાત ફેલાવવા માટે પણ.
બરાબર. શિક્ષકો અને માતા પિતા માટે પણ. આજની પેઢીની ભાષા, એમની દુનિયા સમજવી હોય તો મીમ્સને સમજવા પડે. ક્લાસરૂમમાં મીડિયા લિટરેસી શીખવવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે.
અને છેલ્લે, આપણે બધા સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સ, આ પુસ્તક આપણને વધુ સજાગ બનાવે છે. આપણે જે શેર કરીએ છીએ એ ખાલી એક ક્લિક નથી, પણ એક સાંસ્કૃતિક કાર્ય છે. આપણે મીમ્સ પાછળના સંદેશાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
હા, વધુ વિવેચક બની શકીએ છીએ.
આખી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે કેવી રીતે આટલી સામાન્ય, રોજિંદી અને હળવી લાગતી વસ્તુ મીમ્સ આટલી બધી શક્તિશાળી હોઈ શકે છે. રમૂજ અને લોકોની ભાગીદારીનું આ મિશ્રણ ખરેખર સામાજિક અને રાજકીય સ્તરે પણ અસર ઉભી કરી શકે છે.
અને મને પેલો ડિજિટલ લોકસાહિત્યવાળો વિચાર બહુ જ ગમ્યો. એ મીમ્સને એક ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રવાહ સાથે જોડે છે. એ યાદ અપાવે છે કે ટેકનોલોજી ભલે બદલાય, પણ માણસની વાર્તા કહેવાની, પોતાની વાત કહેવાની, સમુદાય બનાવવાની જે મૂળભૂત ઈચ્છા છે એ કાયમ રહે છે. મીમ્સ એનું જ એક નવું રૂપ છે.
અંતે સૌ શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. આપણે અત્યારે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં છીએ. એઆઈ હવે ઘણું બધું કન્ટેન્ટ બનાવી શકે છે. કદાચ ભવિષ્યમાં એ મીમ્સ પણ બનાવશે, ત્યારે શું થશે? શું માણસો દ્વારા સહજ રીતે બનેલા અસલી મીમ્સનું મૂલ્ય વધી જશે?
રસપ્રદ સવાલ છે.
શું આપણે એઆઈએ બનાવેલા અને માણસે બનાવેલા મીમ્સ વચ્ચેનો ફરક પારખી શકીશું? અને શું એ ફરક આપણા માટે મહત્વનો હશે? શિફમેનના પુસ્તકમાં જે માનવીય સર્જનાત્મકતા, સહભાગિતા અને અધિકૃતતા પર ભાર છે, એના સંદર્ભમાં આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.